તારીખ 15-2-1997 શ્રી સમયસર કળશ 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
બીજો કળશ છે આચાર્ય મહારાજે સ્થાપિત કર્યો છે. સંવર નો અધિકાર શરૂ કરતા એ સિદ્ધાંત એમને સ્થાપિત સંવર ભેદ જ્ઞાન થી સંવર થાય છે. આગમની શૈલી થી સંવર એટલે આશ્રવ નો રોકાઈ જવો, કર્મ ના આશ્રવ નો રોકાઈ જવું એ આગમ શૈલી થી કહેવાય છે. અધ્યાત્મ શૈલી થી કહીએ તો આત્માની શુદ્ધિ થવી અને અશુદ્ધિનો નાશ થવો એને સંવર કહેવાય છે. અને સાવ સાદી ભાષામાં કહીએ તો ધર્મ ઉત્પન્ન થવો સંવર એટલે ધર્મ. આત્મશુદ્ધિ કયો, ધર્મ કયો, એવા ધર્મ નું કારણ શું? ભેદ જ્ઞાન. ધર્મ નું કારણ ભેદ જ્ઞાન છે. આ શ્લોકમાં ભેદ જ્ઞાન કેવી રીતે થાય અને સંવર ઉત્પન્ન થાય, ધર્મ થાય એની સૂક્ષ્મ વાત કરી છે. જેના કારણે સંવર ની પ્રાપ્તિ થાય, શુદ્ધિ ની પ્રાપ્તિ થાય. ચૈતરૂપ્યમ જળ રૂપતામ છે તો કૃત્યા વિભાગમ દ્વયોઃ અંતર દારુણ દારણેન પરિતો નાનસ્ય રાગસ્ય છે. વેદ જ્ઞાનમ ઉદેતિ નિર્મલમ ઇદમ મોદધ્વમ મધ્યાસિતાઃ શુદ્ધ જ્ઞાન ઘનોઘમ એતનુ અધુના સંતો વિધ્યચ્યુતાઃ. ઇદમ વેદ જ્ઞાનમ ઉદેતિ, પ્રત્યક્ષ એવું ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. પ્રત્યક્ષ એવું ભેદ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પ્રત્યક્ષ એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. જ્યાં ભેદ જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થાય છે. અને એ પરિણમન કેવું છે કે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહી છે. શુદ્ધ છે ને, અનુભવ છે, સ્વાનુભવ છે, તે ધર્મ છે. ધર્મ છે તે રાગ દ્વેષ મોહ રહિત જીવનું શુદ્ધ પરિણામ છે. અને રાગ દ્વેષ મોહ મલિન ભાવ હોવાથી આ પરિણામ મલિનતા રહિત એવું નિર્મળ છે.
બરાબર.
હું શબ્દ નિર્મળ વાત કરું છું. ઇદમ ભેદ જ્ઞાનમ નિર્મલમ ઉદેતિ, નિર્મળ એવું ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે કે નિર્મળ એવો શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે, એટલે રાગદ્વેષમાં રહિત એવું શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, જેને એક શબ્દમાં સંવર કહે છે. જ્ઞાનની સ્થિતિ કેવી છે? જ્યારે એવું નિર્મળ પરિણમન થાય છે ત્યારે આખા સમયસારમાં જ્ઞાનથી આત્માને સમજાવ્યો છે, જ્ઞાનથી આત્મામય જે પરિણમન છે એને સમજાવ્યું છે, શુદ્ધ પરિણમનને પણ જ્ઞાનથી સમજાવ્યું છે. અમૃતચંદ્ર આચાર્યદેવ અને કુંદકુંદ આચાર્યદેવ એ બંને આચાર્યોની એમાં અનુભવ દ્રષ્ટિ કામ કરે છે. આચાર્યશ્રીને એમ લાગ્યું છે કે આ જ્ઞાનથી સમજાવીએ તો અજ્ઞાની જીવ પણ સમજી જાય, એવું એમને પોતાના અનુભવથી લાગ્યું છે.
બરાબર.
અને તેથી સુગમપણે લાયક જીવને, પાત્ર જીવને સમજાય અને અનુભવ પ્રાપ્તિ થાય એવી શૈલીથી જ્ઞાનથી આત્માને સમજેલો છે અને જ્ઞાનથી આત્માના ધર્મને સમજાય છે. શૈલી જુદા જુદા આચાર્યો જુદી જુદી કરે છે, શૈલી જુદા જુદા આચાર્યો જુદી જુદી કરે છે, પણ આ ઉત્કૃષ્ટ શૈલી છે એમ કહેવું જોઈએ. કેમ કે 12 અંગની અંદર હેતુ પ્રધાનતાથી હેતુવાદ નામનો અંગ છે, એમાં કારણ કાર્યથી બધું સમજાવે, લોજિક આવે. તો દ્રવ્યાન યોગની પ્રધાનતાથી દ્રવ ગુણના ભેદોથી સમજાવે, પુરુષાર્થ પ્રધાનતાથી પરિણમને સમજાવે. મોક્ષ માર્ગમાં જેટલો પુરુષાર્થ એટલી કાર્ય સિદ્ધિ, એટલી પુરુષાર્થની પણ ઘણી પ્રધાનતા છે એમ સમજાવવાની શૈલી અને દ્રષ્ટિકોણ અનેક છે. અને એવી રીતે સમજાવી શકાય છે એનું કારણ શું છે કે એવા એક પરિણમનમાં, ધર્મના પરિણમનમાં ગુણો અનેક છે. એક ધર્મ પ્રગટ થયો એમાં ઘણા ગુણો પ્રગટ છે આત્માના, એટલે કોઈ આચાર્ય કોઈ ગુણથી, કોઈ આચાર્ય કોઈ ગુણથી સમજાવે છે. અહીંયા કુંકુંડ આચાર્યને અમૃતચંદ્ર આચાર્ય જ્ઞાન ગુણને પકડીને સમજાવ્યું છે. અને એમ સમજાવવા પાછળ એમના અનુભવનું ઉદાહરણ છે એમ સમજવું જોઈએ. બીજું, આ ગ્રંથ સમયસાર ગ્રંથ અનાદિના મીઠા દ્રષ્ટિ જીવને મીઠાત્વનો અજ્ઞાનનો નાશ કરીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય એવા એક ખાસ મુદ્દા ઉપર રચાયેલો ગ્રંથ છે, પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર વાત છે. એટલે ઉપદેશનો તબક્કો કયો છે એના ઉપર પણ ગ્રંથ રચનાનો આધાર છે. અને આ તબક્કે ઉપદેશ ચાલ્યો છે. જો કોઈ ઉત્કૃષ્ટ પાત્ર જીવ હોય, કેવો
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ પાત્ર જીવ હોય તો સમયસારથી આત્માનુભવમાં પ્રવેશ કરી લે. એના પુરાવા તો આપણી પાસે બે મોટા છે, એક કૃપાળુદેવ અને એક ગુરુદેવ. કૃપાળુદેવને પણ એમ સાંભળ્યું છે અને એમના વચનામૃતથી પણ એમ અનુમાન થાય છે કે હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાનમાં નિમિત્તભૂત થયા. જેમાં જ્ઞાન વધવામાં નહીં, સ્વરૂપનું અનુસંધાન કર્યું મારા પરિણામોએ, એ અર્થે ઉપકારભૂત થયા, તે અર્થે હું આપને નમસ્કાર કરું છું. કેવી રીતે નમસ્કાર કર્યા છે? ગુરુદેવનો તો પ્રસિદ્ધ દાખલો છે. એ પોતે આત્માને શોધતા 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 સ્થાનકવાસીના 33 આગમ વહેંચ્યા, બાકેરિયા તો બેરાવાસીના તેને કુલ 45 આગમ વહેંચ્યા, પછી દિગંબર સાહિત્યમાં સમયસાર ઓચિંતો હાથમાં આવ્યો અને એમને સ્વાનુભવ થઈ ગયો. એટલે ગ્રંથનું નિમિત્તત્વ પ્રસિદ્ધ છે. તથા પ્રકારની યોગ્યતા હોય તો પ્રાપ્તિ થાય, નહીતર લાખો માણસો સંસાર વાંચ્યો એકદમ નિશ્ચયભાસમાં આવી ગયા. સમયસર કપડા ઉતરીને એકદમ બધા લગ્ન થઈને નાચવા માંડ્યા. આપણને આત્મા મળી ગયો, આત્મા મળી ગયો. મુનિ થઈ જાઓ, તમારી પરિસ્થિતિ દેખાતી નથી, તો છઠ્ઠા ગુણ સાતમા ગુણ સ્થાનમાં ક્ષણે ક્ષણે અંદરમાં લીન થાય એવી દશા છે, એમને કપડા ઉતારી નાખવાથી કઈ મુનિ દશા ન થઈ જાય. પાછા કપડા પહેરી લીધા, ત્યાર પછી ઊંડા ઉતર્યા, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. ત્યાર પછી એમને આ કળશ ટીકા વાંચી બનારસી દાસે. આ કળશ ટીકા વાંચ્યા પછી એમને આના ઉપરથી નાટક સમયસાર પદ્યની અંદર ગ્રંથ લીધો, કવિતામાં ગ્રંથ બનાવ્યો. એ રાજમલજીની અધ્યાત્મ પ્રધાનતાની ટીકાના ઊંચી એમને પ્રેરણા થઈ અને નાટક સમય સારું બનાશે દાસે બનેલું એ રાજમલજીને ટીકાના આધારે બનેલું છે. એટલે એમની ટીકાની ઘણી વાતો એમને પોતાના પદમાં ઉતારી છે. અને મને ચોખ્ખો જ્ઞાની મળી ગયા પછી જ્ઞાન શું છે, નહીતર તો પહેલી વખત સમય સારા વાંચીને જ્ઞાન થઈ જવું જોઈતું હતું. જો એમને સંસ્કાર હોત તો એ જે નિશ્ચયાભાસે થયા એ ન થાત, આત્મજ્ઞાન થાત. પછી કોઈ ગુરુ મળી ગયા, નાની પુરુષ કોઈ મળી ગયા, સત્પુરુષ મળી ગયા અને પછી એમને જ્ઞાન થયું છે. સંસ્કાર રુચિને કારણે પડે છે, અત્યંત અત્યંત રુચિ આત્મામાં ઉત્પન્ન થાય. આત્મ સ્વરૂપની રુચિ, આત્મ સ્વભાવની રુચિ, ત્યારે સંસ્કાર પડી જાય છે. આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન ના પ્રોસેસ થી પ્રાપ્ત થાય, એનું નિમિત્ત કારણ નું પરિણામ છે એ ભેદ જ્ઞાન છે. આત્મરુચિ છે એ તો એ પહેલાનું સ્ટેજ છે, વેદજ્ઞાન છે એ ત્યાર પછીનું સ્ટેજ છે. અને વેદજ્ઞાન પૂર્વક સ્વાનુભવ થાય, રુચિનું ફળ તો સંસ્કાર છે, વેદજ્ઞાનનું ફળ અનુભવ છે એમ છે. રુચિનું ફળ સંસ્કાર છે. આપણે તો વાત એ ચાલી હતી કે જ્ઞાન થી અહિયાં આચાર્ય શ્રી વાત કરી છે, એટલે અહિયાં સંવર ની વાત પણ જ્ઞાન થી કરી છે. કેવું છે પરિણામ? કે શુદ્ધ સ્વરૂપ નું ગ્રાહક જ્ઞાન તેના સમૂહ નો પુંજ છે. સીધા જ્ઞાન ઉપર આવ્યા. વેદ જ્ઞાન પણ જ્ઞાન છે, ત્યાર પછી સ્વાનુભવ થયો તે પણ જ્ઞાન છે, સ્વસંવેદન રૂપ. અને એ અનુભવ જ્ઞાન થયું, એ અનુભવ જ્ઞાને શું કામ કર્યું? કે શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કર્યું. જ્ઞાનનું કાર્ય સ્વપર ને ગ્રહણ કરવું તે છે. સ્વપર ગ્રાહક શક્તિ, એને સ્વપર પ્રકાશક શક્તિ પણ કહેવામાં આવે છે. અહીંયા પરનું કામ નથી અધ્યાત્મમાં, એટલે સ્વની વાત એ છે કે શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેનાથી ઘન છે. ઘનોઘન એટલે એનો પુંજ છે, ઘનિષ્ઠ પરિણામનો પુંજ છે. એટલા માટે અહીંયા એ જ્ઞાનને ઘન કર્યું કહ્યું છે કે એ સ્વસંવેદનની અસર તળે કોઈ પણ આત્મા સ્વાનુભવમાં હોય ત્યારે એને કાંઈ પણ ખબર ન પડે. એટલે કે કોઈ સ્પર્શ તો ખબર ન પડે, કોઈ કાપે તો ખબર ન પડે, કેમ કે ઉપયોગ આત્મામાં છે, ઉપયોગ દેહમાં નથી એ વખતે. અને દેહની અને રાગની એકત્વ બુદ્ધિનો નાશ એ વખતે થાય છે. અનંતકાળથી જે એકત્વ બુદ્ધિ રાગની અને દેહની થઈ અને ચાલુ રહી એનો પહેલો વહેલો નાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ વખતે થાય છે. ઘન છે એમ બતાવવા પાછળ એમ કેવું છે કે એ વખતે એના શરીરને કોઈ કાપે તો એને ખબર ન પડે. શરીરથી એમ કે છૂટો પડી ગયો, નાળિયેરનો ગોળો છૂટો પડી જાય અંદર, એવું કે છૂટો થઈ ગયો છે શરીર છે એને કાંઈ થાય તો ખબર ન પડે. શરીર સાથેનું એટેચમેન્ટ ડિટેચ થઈ ગયું, પતાઈ ગયું, સંબંધ કપાઈ ગયો, શરીર સાથેનો સંબંધ કપાઈ ગયો. બીજું કે એની શક્તિ કેટલી, સાતમી નારકીના જીવને આનંદનો અનુભવ થાય, અનંતી વેદના જે થતી હતી એનો અનુભવ બંધ થઈ જાય. જેટલો સમય સુધી અનુભવીએ એટલો સમય કેટલી શક્તિ. બધેથી ઉપયોગ છૂટી જાય. એક વેદના એવી ચીજ છે કે ઉપયોગ ત્યાં પ્રાપ્તિ જાય. એમાં તીવ્ર વેદના હોય ને ત્યારે ઉપયોગ ત્યાં પકડાય. વેદનાના કાળે તમે તપાસી લીધો પોતાના પરિણામોને, તો વેદના તીવ્ર થાય ત્યારે ઉપયોગ ત્યાં ફસાતાના પરિણામોમાં રોકાઈ જાય. સાતમી માર્ગીમાં અનંતી વેદના હોય પણ એ વખતે સ્વાનુભવ થાય ત્યારે ઉપયોગ ત્યાંથી ડિટેચ થઈ જાય, ફટાફટ થઈ જાય. એટલી શક્તિ એક સ્વાનુભવના પરિણામમાં છે. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ જ્ઞાન ઘન ઓઘમ. શુદ્ધ જ્ઞાનનું ઘન અને ઓઘ એટલે સમૂહ છે, જથ્થો છે. શુદ્ધ જ્ઞાનનો ઘનિષ્ઠ જથ્થો છે કે સાતમી નારકીની વેદનાનો ઉલ્લંઘન કરીને ઉપયોગ સ્વરૂપમાં લાગી જાય છે, સંવેદન કરે છે, આનંદનો અનુભવ કરે છે, અપૂર્વ આનંદનો અનુભવ કરે છે, અનંતકાળમાં અનુભવ. બીજી બાજુથી વિચારીએ તો કે એ જે અનુભવ થયો એની શક્તિ એટલી કે જે આત્માને એનો અનુભવ થયો તે આત્માને હવે અનંત જન્મ મરણ પ્રાસ, એને અનંત ભવ ન હોય. ભવને અનંતતાનું બીજ એ વખતે મળી ગયું, યોગ્યતા ખલાસ થઈ ગઈ. એટલી શક્તિ એની અંદર છે કે આનંદ ભવને ખલાસ કરે, ભવને અનંતતાને ખતમ કરી નાખે. આટલો લાભ તો મોક્ષ માર્ગના પહેલા પગથિયે પહેલા ચરણમાં પગ મૂકે ત્યારે છે. પહેલા પગથિયે પગ મૂકે ત્યારે તો પછી એ જીવ નિર્વાણ પદને પ્રાપ્ત થાય એના લાભની શું વાત કરવી. અને એ લાભ જેને સમજાણો હોય એની પાસે લાગી જાય કે ન લાગી જાય, સવારે ચર્ચા થઈ ઘરે લાગી જાય એને લાભ સમજાવો. લગ્ન તાલા બીજું ઉકળ્યા વિના જેને લગ્ન ને તાલા વેલી ઉપડી અનુભવની એને સમજવું, આને બરાબર કેટલો લાભ થાય છે આને સમજાણું છે. અને જ્યાં સુધી નથી ઉપડતો પરિણામ ત્યાં સુધી જેટલું જેમ સમજાવવું જોઈએ એટલું એમ સમજાણું નથી. શુદ્ધ સ્વરૂપ નું જ્ઞાન એનો ઘનિષ્ઠ પુંજ છે. વળી એ પરિણામ કેવું છે કે એકમ સમસ્ત ભેદ વિકલ્પથી રહી છે, એક છે એટલે એમાં બે પણ નથી, બે પણ અનુભવાતું નથી. આ ગુણ આ દ્રવ્ય આ પર્યાય કાંઈ નહીં, આ સ્વ આ પર એવું કાંઈ નહીં, આ રાગ આ જ્ઞાન એવું કાંઈ નહીં. સમસ્ત પ્રકારના વિકલ્પ ને ભેદ થી રહી છે, નિર્વિકલ્પ એવું પરિણામ છે. એવું ભેદ જ્ઞાન કઈ રીતે થાય તે રીત અહીંયા કેવી છે, કળશનો આ ખાસ મુદ્દો છે. 126માં કળશની ટીકાનો મુદ્દો અહીંયા છે. કેવી રીત શું, કાર્યની પદ્ધતિ શું, અથવા રૂઢિ શું, જ્ઞાન ગુણ માત્ર અને અશુદ્ધ પરિણતિ, તે બંનેનું ભિન્ન ભિન્ન પણ એકબીજાથી કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ભેદ જ્ઞાનમાં શું થાય છે કે જ્ઞાન ગુણ માત્ર એટલે જ્ઞાન ભેદન માત્ર. જ્ઞાન ગુણ, જ્ઞાનનો ગુણ શું છે, જ્ઞાન જ્ઞાનને વેદે તે જ્ઞાનનો ગુણ છે. જ્ઞાન જ્ઞાનાનુભવમાં રહે, જ્ઞાન જ્ઞાનનું સ્વસંવેદન કરે, એ જ્ઞાનનો ગુણ સ્વભાવ છે. એવું જ્ઞાન ગુણ માત્ર અને અશુદ્ધ પરિણતિ, રાગ એટલે કોઈ પણ અશુદ્ધ ભાવ, તે બંનેનું ભિન્ન ભિન્ન પણ એકબીજાથી એનું ભિન્ન 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 કરીને એટલે ભિન્ન ભિન્ન અનુભવ કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે એ પ્રશ્ન થવા યોગ્ય છે કે ભિન્ન ભિન્નપણું કેવા છે, બે ભિન્ન ભિન્ન કઈ કેવા છે એટલે ભિન્ન ભિન્ન જણાય છે. અત્યાર સુધી જે બે એક થઈને અનુભવાતા હતા, તો હવે ભિન્ન ભિન્નપણું થયું ત્યારે કેવા દેખાયા, કેવા જણાયા, ત્યારે ભિન્ન ભિન્નપણું થયું. ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ શુદ્ધ ચેતના સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય આ જીવનું સ્વરૂપ. અશુદ્ધપણાનું સ્વરૂપ જળ, ચેતન થી વિરુદ્ધ એટલે જળ. જળ પણ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. રાગ જળ દેખાવા લાગ્યો, નહીતર એ ચૈતન્ય નો અશુદ્ધ પરિણામ છે. જીવનું જ પરિણામ છે પણ અશુદ્ધ પરિણામ. અહિયાં દ્રષ્ટિ બદલાય છે અને રાગ ને જળ પણ જોડે છે. ચૈતન્યમાં પ્રકાશ છે અને રાગમાં અંધકાર છે. ચૈતન્યમાં ચેતનાનો પ્રકાશ છે અને રાગમાં અંધકાર છે. ભિન્ન ભિન્ન પણ ચૈતન્યમાં પોતાપણું થવાથી થાય છે. ચૈતન્યમાં પોતાપણાનો અનુભવ થવાથી જુદું પડે છે.
નામ જ ચૈતન્ય,
એટલે જ્યાં ચૈતન્યનો સ્વપણે અનુભવ થયો, પોતાપણે અનુભવ થયો, ત્યારે રાગ જળ જેવો દેખાવા લાગ્યો. કેવો, જળ જેવો છે એટલે એને જળપણા માત્ર કીધો. કેમ કે જળને અવલંબીને જળ આકારે થયો છે ભાવ. ચૈતન્યનો ભાવ જળને અવલંબીને જળ આકારે થયો છે. જ્ઞાનનો સ્વરૂપનો ભાવ, ચૈતન્યનો ભાવ સ્વરૂપમાં હું પણ કરીને સ્વરૂપને અવલંબીને સ્વરૂપ આકારે થયો છે, આત્માકારે થયો છે, ચૈતન્યાકારે થયો છે. અને રાગ જે ઉદય છે એને અનુસરીને ઉત્પન્ન થયો હોવાથી, ઉદય કર્મ પ્રકૃતિ જળ હોવાથી તે જળાકારે થયો, જળ જેવો થયો. એક ચૈતન્ય અને એક જળ, આટલો મોટો જળ ચેતન નો આત્રો ઉભો થયો એટલે ભિન્ન ભિન્ન પણ થઈ ગયું.
બરાબર,
ભિન્ન ભિન્ન પણ થવાનું આ કારણ છે. એક પર્યાય છે, પણ ભાવ એની અંદર બે જાતના છે. એક સમયની એક પર્યાયમાં અનંતા ગુણોનું પરિણામ છે. ભેદે કહીએ તો અનંતા ભાવ છે, પ્રયોજન તો જ્ઞાન અને રાગ વચ્ચેનું છે. અહીંયા તો જ્ઞાન શું, જ્ઞાન કેવું છે અહીંયા? તો કે ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ એટલે મારું સ્વરૂપ. જીવનું એટલે કોક જીવનું નહીં, હું પોતી મારું સ્વરૂપ. આત્મા એટલે હું, આત્મા એટલે બીજો કોઈ નહીં, જીવ એટલે હું. ચૈતન્ય પણ એ મારું સ્વરૂપ, રાગ પણ જળનું સ્વરૂપ. આવું ચોખ્ખું થયું ભેદ જ્ઞાનમાં, આવું ચોખ્ખું થયું. આવું ચોખ્ખું થાય ત્યારે ભેદ જ્ઞાન સમજો,
પછી જ્ઞાન બોલ.
કે એ અનુભવનો સ્વાદનો વિષય છે. એ બહુ સારો હોય, પહેલાના જમાનામાં બહુ ચોખ્ખા સારા ઘી હોય, મીઠું ઘી, આ ઘી બહુ મીઠું છે. મીઠું એટલે હું ગયું છે કઈ. હવે એ ઘી મીઠું એનો એ સમજાવજો, ઘી મીઠું એ સમજાવો.
પછી અમારો પ્રશ્ન, આ પ્રશ્ન અમારો
ન સમજાવી શકાય. ચાખીને નક્કી કરાય મીઠું ઘી એટલે કેવું, કે મોઢામાં મૂકીને ચાખી જવું એટલે ખબર પડે એમાં. બાકી તો ઘી છે મોળું છે, મીઠું નથી પણ મોળું છે. મોળું એટલે ફીકું, અને કાકડી મોળી છે, અને કાજુ બદામ પણ મોળા છે, શિંગદાણા પણ મોળા છે. તો બધાનો સ્વાદ જુદો જુદો. હવે કોઈ એમ કે જરાક જુદો જુદો એટલે કેવી રીતે જુદો જુદો એ સમજાવો જોઈએ. તમે ચાખ પડતો ખબર પડે. મરચું તીખું ને મરી એ તીખા, પણ બે ને તીખા જુદી જુદી છે કે નહીં, કેવી રીતે સમજાવો? તો સ્વાદ નો વિષય વિચારથી ન સમજાય, એમ જ્ઞાન વેદન નો વિષય વિચારથી ન સમજાય. અને સમજવા માંગે તો કલ્પના થાય, કલ્પના એ ચડવું નહીં. શું કલ્પના એ ચડે, એ વિકલ્પે ચડે. નિયમસાર ની અંદર એક બહુ સરસ શ્લોક ની રચના કરી છે પદ્મપ્રભુ, કે શુદ્ધ અશુદ્ધ ની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. આત્મા શુદ્ધ કે આત્મા અશુદ્ધ, તો કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ, તમે થઈ જુદા.
બરાબર,
કેમ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ રહ્યા નહીં. જેને આત્મા દ્રવ્ય શુદ્ધ એમ સમજાય એને પર્યાય અશુદ્ધતા રહે નહીં. પર્યાયમાં તો આનાથી અશુદ્ધતા ચાલે છે, અને દ્રવ્ય તો આત્મા ત્રિપાઠ શુદ્ધ છે. તમે બધી તું કલ્પના કરો છો, આવી કલ્પના મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે, સમ્યક દ્રષ્ટિને તો એમ કરીને લીધું છે. સમ્યક દ્રષ્ટિને તો એવી શુદ્ધ અશુદ્ધની કલ્પના છે જ નહીં એમ કે છે. એવી જે સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિ આચાર્ય દેવ કે છે કે હું નમસ્કાર કરું છું, વંદામહે તમ વયમ. સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિ એવું ત્યાં સંતન કહે છે. સમ્યક દ્રષ્ટિ ચારુ દિશણામ
બુદ્ધિ શબ્દ કેમ ઉપયોગમાં મૂકે છે?
જ્ઞાનને પર્યાય લીધી છે. જ્ઞાન જ્ઞાનમાં જેવો છે એવો જણાવો. શુદ્ધ અશુદ્ધની કલ્પના નથી કરતો. હવે વાત તો ક્યાંથી નીકળી કે તમે વેદનને કહો એમ? તો કહે છે કે જ્ઞાનની અંદર વેદનાનો વિષય છે, એમાં શુદ્ધિ અશુદ્ધિની કલ્પના પણ નથી. શું જેવું છે એવું વેદન છે અને એ શુદ્ધ દ્રષ્ટિ અનુભવ કરે છે ત્યારે એવી રીતે અનુભવ કરનારને મુનિરાજ પોતે નમસ્કાર કરે છે. વંદામહે તમ વયમ, અમે એને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. એવી વાત તો કે મુનિ ઉઠીને કઈ સમ્યક દ્રષ્ટિને વંદન કરે તો કે સમ્યક દ્રષ્ટિને વંદન નથી કર્યા એને ધર્મને વંદન કર્યા છે. ધર્મ વંદનીય છે કે નહીં? કોને વંદનીય છે? એ બધા ધર્માત્માને વંદનીય છે. મુનિરાજ પણ ધર્માત્મા છે, ધર્મને વંદન કરે છે. ગણધર દેવ નમો એ સૌ સાહુણ બોલે કે ન બોલે?
બોલે.
સૌ સાહુણ માં શું આવે છે? નમો લોયે ત્રિકાળ વર્તી સબ સાહુણમ. ત્રણેય કાળમાં જે સાધુ થનારા છે એ બધાને હું વંદન કરું છું. હજી જે ભવિષ્યમાં સાધુ થશે એને ભાવિ નહીં ગમ નહીં છું કરું છું. કેટલાક નિગોદમાં છે, હું નમસ્કાર કરું છું. તો કે ગણધર દેવ તો આચાર્ય શિરોમણિ છે અને એક સમય પહેલા દીક્ષિત થયેલા વર્તમાન સાધુને એના નમસ્કાર પહોંચે છે. છઠ્ઠા સાધુ સાતમા ગુણસ્થાને હજી પ્રવેશ કર્યો છે ત્યાં ગણધરદેવના નમસ્કાર પહોંચે છે. આચાર્ય શિરોમણિ એટલે ગુરુ, સાધુઓના ગુરુ. ગુરુ થઈને અને શિષ્યને નમસ્કાર કરે સાધુ બેઠા હોય શિષ્ય એમાં આચાર્ય છે પધારે એટલે બધા ઊભા થઈ જાય વિનય કરે. ગુરુ આચાર્ય છે ઊંચા આસને બેસે, અન્ય બધા નીચા આસને બેસે, પોતાના ગુરુ નો ઉપદેશ સાંભળે. ત્યારે ગુરુ કેવા હોય છે? તે નમો લોહી સર્વ સામાન એવા હોય છે. એ ભલે દ્રવ્ય વંદન ન કરે એના શિષ્યોને, શિષ્યો દ્રવ્ય વંદન કરે પણ ભાવ વંદન કરે ગુરુ. કેમ? એ નિશ્ચય છે. દ્રવ્ય વંદન કરવું તો વ્યવહાર છે, વ્યવહાર વ્યવહાર ના સ્થાને છે, નિશ્ચય નિશ્ચય ના સ્થાને છે. કેમ કે ત્યાં ધર્મ છે અને ધર્મ છે તે વંદનીય છે, ધર્મ છે તે પૂજ્ય છે, ત્રણેય કાળે પૂજ્ય છે. એમાં કોઈ અપેક્ષા લગાડવાની જરૂર નથી. એ ધર્મને વંદન કરે છે. ધર્મ છે એ જીવની પવિત્ર પર્યાય છે. નિર્દોષ કરી રહી છે, અને પવિત્રતા પૂજનીય છે. પવિત્રતા છે પૂજનીય છે, એમાં અપેક્ષા શું મળી? શું કે છે કે જ્ઞાન ગુણ માત્ર, ચૈતન્ય માત્ર, જીવનું સ્વરૂપ મારું સ્વરૂપ, અશુદ્ધપણું છે જળનું સ્વરૂપ. કેમ કે પ્રકૃતિ બધી પ્રકૃતિઓ એવી છે, જેવો શુદ્ધપણાનો ભાવ છે એવું બધી પ્રકૃતિઓ છે. પ્રકૃતિ બાજુ ખેંચાતા એ ભાવ થયો છે, જીવ બાજુ ખેંચાય ત્યારે એવો ભાવ થાય નહીં. હવે મુદ્દો આવે છે કે શેના વડે ભિન્નપણું કર્યું, કઈ રીતે કર્યું? હવે ભિન્નપણું કર્યું કર્યું કઈ રીતે? જે મુદ્દાની વાત છે એ રીત નથી, રીતની વાત અનુભવ હોય એ જ કરી શકે. રીતની વાત બધા ન કરી શકે. આ એક અનુભવી કોઈ પણ આત્માને પરખવા માટેનો ખાસ મુદ્દો છે. રીતની હું વાત કરું છું, બેઠો રીત ની વાત શું આવે છે, અનુભવની રીત શું બતાવે છે, અને જે એનાથી અજાણ્યો હોય એ અનુભવની રીતની વાત આવે ત્યાં ગોળ ગોળ ફેરવી બીજે વિષયાંતરમાં ચાલે જાય. કેમ કે પોતાને ખબર નથી શું કે, પોતાને ખબર નથી શું કે, જેનાથી પોતે જ અજાણ્યો હોય કેવી રીતે વાત કરે? તમે જે ચીજ જોઈ નથી એની શું વાત કરો? જે રસ્તે તમે હેલા નથી રસ્તો ને રસ્તો કેવી રીતે બતાવો? ન કહી શકાય,
માત્ર જાણકાર જ કહી શકે.
પરખવાની પદ્ધતિ છે. અહીંયા બહુ સરસ એ વાત કરે છે, શેનાથી ભિન્ન ભિન્ન કર્યું, કઈ રીતે ભિન્ન ભિન્ન કર્યું એ કયો તમે? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ જેના વડે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ તેના વડે એને કરવતનું નામ એટલા માટે ઉપમા આપી છે કે વારંવાર પર્વત જેમ વારંવાર ચલાવવી પડે છે, આ પણ વારંવાર ભેદજ્ઞાન કરવાનું હોય છે. અંતરંગ એટલે શું? જ્ઞાનનો જે પર્યાય છે એને બે અંગ છે, એક બાહ્ય અંગ અને એક અંતરંગ. બે અંગ છે જ્ઞાનના પર્યાય. આ જ્ઞાનનું અંતરંગ પ્રકરણ છે. બાહ્ય અંગ છે તે જ્ઞેયાકાર જ્ઞાન છે, અંતરંગ છે તે જ્ઞાનાકાર જ્ઞાન છે. જે જ્ઞાન સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન છે તે જ્ઞાન વેદન સ્વરૂપ છે, સૂક્ષ્મ છે. રાગ તો સ્થૂળ છે, અત્યંત સ્થૂળ છે. નિરાકાર જ્ઞાન છે એ બાહ્ય જ્ઞાન છે અને એ પણ સ્થૂળ જ્ઞાન છે. પણ ત્યાં જ રહેલું જે જ્ઞાનાકાર જ્ઞાન છે તે સૂક્ષ્મ છે. દ્રષ્ટાંત લઈએ તો અરીસાની પર્યાય, અરીસાની પર્યાયમાં આકૃતિ ઉત્પન્ન થાય છે. અરીસાની સામે જે ચીજ હોય એની આકૃતિ અંદર હોય અરીસાની. પણ ત્યાં બે પર્યાય, બે અરીસાની પર્યાયને બે અંગ છે. એક આકૃતિ વાળો અંગ છે, એક આકૃતિ વિનાનું છે. કેમ કે આકૃતિ કોઈ સ્લિપમાં લખાય, લખેલીમાં ન લખાય. એમ આકૃતિ નહોતી એમાં આકૃતિ આવી.
બરાબર.
ત્યાં જો કોઈ આકૃતિ સ્થાયી થઈ ગઈ હોય તો બીજી આકૃતિ એમાં ઉઠે નહીં.
બરાબર.
પણ એ ચીજ આમાંથી હટાવવા એટલે એ આકૃતિ વગર નહીં પડે, અવસ્થા થઈ જશે.
બરાબર.
પછી જો ચીજ સામે આવશે એની આકૃતિ અંદર ઉઠશે. મૂળ અંગ છે એ આકૃતિ વિનાનું છે.
હાજી.
આકૃતિ ઉઠે છે એ ત્યાર પછીનો ઉત્તર. બસ મૂળ અંગ છે, બાહ્ય અંગ છે.
બરાબર.
એમ જ્ઞાન છે એ અરીસા જેવું જ્ઞાન દર્પણ છે. એમાં જેટલા ફોટા પડે છે પ્રતિબિંબ ઉઠે છે એ એનો બાહ્ય અંગ છે. જેમાં એ કાંઈ ફોટા નથી ઉઠતા એ એનું અંતરંગ છે. વેદન સ્વરૂપે છે, એ જ્ઞાન ગુણ સ્વરૂપે છે, જ્ઞાન સ્વભાવ સ્વરૂપે છે. એવો સ્વરૂપ છે, એવો સ્વભાવ છે, એ સ્વરૂપનું લક્ષણ છે. અહીંયા એ સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ શબ્દ વાપર્યો છે. તો એ ઉપરાંત એક બીજું ધ્યાન ખેંચ્યું છે રાજમોહનજીએ, અનુભવ દ્રષ્ટિ વડે તમે અંતરમાં જુઓ.
બરાબર.
જો તમારે ભેદ જ્ઞાન કરવું હોય તો અંતરંગમાં અનુભવ, સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જુઓ તો જ્ઞાન, વેદન અને રાગ જુદા પડી જશે. જ્ઞાનમાં હું પણ થશે, રાગ જળ જેવો દેખાશે.
સૂક્ષ્મ દ્રષ્ટિ પડે દેખો તો દ્રષ્ટિ
એમાં શું છે? દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ કોણ આવ્યા? તમને એમ કે મોહનભાઈ જરા રસોઈ બનાવી છે, પ્રમાણા જમવાનું જરા બહાર ચાખી લો. તમે મને બીજું મને કાંઈ, હું કાંઈ એક્સપર્ટ નથી એમાં, પેલા હારી થઈ તો કે કાંઈ એમ કાંઈ નહીં. તરત મીઠું જોઈ લે ને તમે, વધારે પડતું હોય તો ખારી થઈ જાય, અને ઓછું હોય તો મોડી પડે. જરાક તમે જોઈ લો, મીઠું જોઈ લો, ત્યારે તમે ચાખતી વખતે એક દ્રષ્ટિકોણ ધારણ કરી લો છો. એને ઉદ્દેશ કહે છે આપણે, કે આમાં ખારાપણું કેટલું, નમક ઓછું પડ્યું છે કે વધારે પડ્યું છે, એના સ્વાદથી નક્કી કરી લીધું છે. પણ તમે જ્ઞાનમાં એક ઉદ્દેશ, એક દ્રષ્ટિકોણ ધારણ કરેલો છે એ વખતે, કે મારે એટલું ખારાપણું જોવું છે. અને એ ખારાપણું દાળના સ્વાદ સાથે સુસંગત છે કે વિસંગત છે? વધારે પડતું હોય તો વિસંગત છે, ને ઓછું હોય તો વિસંગત છે. અને દાળના સ્વાદ સાથે બરાબર મેચ્યોર થતું હોય તો સુસંગત છે. એટલું તમે ઉદ્દેશ ધારણ કરીને ચાખો છો. એમ જ્ઞાનમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ કોણથી તમને વેદાય છે શું, એટલું તમારે જોવાનું છે કે મને જ્ઞાનમાં શું વેદાય છે. જ્ઞાન વેદાય. અહીંયા એક શરત છે કે સ્વરૂપ લક્ષમાં આવેલું હોવું જોઈએ. સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન ચાલે તો અનુભવ થાય, સ્વરૂપ લક્ષણ વિના ભેદ જ્ઞાન સરખું ચાલે નહીં ને અનુભવ કોઈ દે થાય નહીં. સ્વરૂપ લક્ષ વાળો જે પરિણામનો પ્રકાર છે એ ઉત્પન્ન ન હોય, એ પર્યાય નો પ્રયત્ન યથાર્થ ન થાય અને એનું ફળ પણ યથાર્થ
ન હોય,
રિઝલ્ટ પણ યથાર્થ ન હોય, રિઝલ્ટ આવે જ નહીં. પ્રકરણ નથી સમયસર માં 415 ગાથાની ટીકામાં સ્વરૂપ લક્ષણ પ્રકરણ ની ક્યાંય ચર્ચા ન ચાલી, ટીકામાં ચાલી નથી, એક ગાથાની ટીકામાં. એટલે અમૃતચંદ્ર આચાર્ય ને ટીકા પૂરી કર્યા પછી વિકલ્પ પૂછો, આ એક બહુ મુદ્દાની વાત તો રહી જાય છે. પરિશિષ્ટમાં અમે લક્ષ લક્ષણ ની ચર્ચા ઉપાડી છે, પ્રશ્નોત્તર કરીને પોતે પોતે પ્રશ્ન ઉઠાવ્યા, પોતે પોતે ઉત્તર આપ્યા. ત્યારે લક્ષણો, પ્રસિદ્ધ લક્ષણો, લક્ષણ ની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? કે પ્રસિદ્ધિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રસિદ્ધ છે બધાને, જ્ઞાન માત્ર છે, માત્ર જ્ઞાન નું સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદન થી પ્રાપ્તિ છે માત્ર જ્ઞાન ની. જે માત્ર જ્ઞાન છે, જે સામાન્ય જ્ઞાન છે, જે અંતરંગ જ્ઞાન છે, એની સ્વસંવેદન થી પ્રાપ્તિ છે. સ્વસંવેદન કયો કે અનુભવ, કયો અનુભવ દ્રષ્ટિથી તમે જુઓ સામાન્ય જ્ઞાન ને સ્વરૂપ લક્ષ માં રાખીને તો તમને સ્વાનુભવ થાય. આવો ટેકનિકલ પોઈન્ટ છે, થોડો મુદ્દો ટેકનિકલ છે. પર્યાયમાં માત્ર પર્યાય પૂરતો જે પ્રયત્ન થાય વેદન માં, એટલે જ્ઞાન વેદન છે, જ્ઞાન વેદન બરાબર માલુમ પડે છે, વેદન તો માલુમ પડે છે એમ લાગ્યા કરે, વેદન ને ઉગ્રો કરો, વેદન ને ઉગ્રો કરો પણ સ્વરૂપ લક્ષ્મણ ઉગ્ર થાય નહીં. સ્વરૂપ લક્ષ્મણ હોય, સ્વરૂપ અનંત પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ કરે પ્રતિમાં, ત્યારે જોર આવે, એટલે જોર આવે એટલે વેદન ઉગ્ર થાય. વેદન તો ચાલુ જ છે, વેદન તો બધાને ચાલુ છે, પણ નિયાકાર જ્ઞાન ની મુખ્યતામાં પકડાતું નથી. જ્ઞાનનું જે બાહ્યંગ છે એમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે, એ જ્ઞેયાકાર જ્ઞાનની મુખ્યતા થતાં લપસી જાય છે, ત્યાંથી લપસીને જ્ઞેય ઉપર આવે છે, અને જ્ઞેયમાં ઈષ્ટ અનિષ્ટ પણ કરવા માંડે છે. આવી એક સ્થિતિ ઊભી થાય છે એને 15મી ગાથામાં જ્ઞેયમાં આસક્ત કહ્યો છે જીવને, અથવા જ્ઞેય લુબ્ધક જીવને કહ્યો છે. લોભાઈ ગયો જ્ઞેયની અંદર, લોભાઈ ગયો કે આ બહુ સારું છે, આ બહુ સારું છે અથવા ખરાબ છે. કેમ એમ થયું કે જે જ્ઞાનમાં જ્ઞેય જણાણું એમાં ભાવાન્વિત થઈ ગયો, એનો આવિર્ભાવ કરવા માંડ્યો. પણ જો જ્ઞાન સામાન્યને જ્ઞાન વિદન ને આવિર્ભૂત કરે, સ્વરૂપ લક્ષે, તો લક્ષી ને સ્વરૂપમાં આવી જાય, સ્વગ્રહમાં આવી જાય. પણ જ્ઞાન વિશેષ ને આવિર્ભૂત કરે તો લક્ષી ને પરગ્રહમાં જાય. એક પર્યાયમાં આ રમત છે, આમ બહાર જાય ને આમ અંદર જાય. એ વેદન માં પ્રગટ છે. ક્યાં પ્રગટ છે? સામાન્ય જ્ઞાન માત્ર છે, એનો પ્રસિદ્ધ છે. ક્યાંથી એની પ્રાપ્તિ થાય છે? જ્ઞાન તો પ્રસિદ્ધ છે, પણ જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની સિદ્ધિ થતી હોવાથી ત્યાંથી પકડાય છે. પણ સ્વરૂપ લક્ષે, જો સ્વરૂપ લક્ષ ન હોય તો લક્ષમાં અન્ય દ્રવ્ય હોય છે. આધારભૂત છે, ચાલીએ છીએ ક્યાંય પહોંચવા માટે ચાલીએ છીએ, તો લક્ષ તમારું ક્યાં છે? જ્યાં પહોંચવું છે ત્યાં. અને ઉપયોગની પ્રવૃત્તિ તમારી ક્યાં છે? પરિણામમાં કે ટ્રાફિક છે ત્યાં. જે તમારી નજીક ટ્રાફિક આવે છે, પછી માણસ હોય કે વાહન હોય કે કોઈ દોસ્ત હોય, ત્યાં તમારો ઉપયોગ જાય છે. તો નીચે ખાડો હોય, ટેકરો હોય, તો ઠેસ વાગે નહીં, ખાડામાં કોઈ મળી જાય નહીં. તમે જોઈને ચાલો છો, એવી રીતે જોઈને ચાલો છો કે ચાલવામાં તમને કોઈ તકલીફ ઊભી થાય નહીં. પણ લક્ષ તમારું લાપણે છે, પણ નજર તમારી નજીકમાં રસ્તા ઉપર છે, અને
જાગૃતિ બી છે અને લક્ષ બી છે,
ટ્રાફિક ઉપર છે. એક સાથે બે કામ થાય. પ્રવૃત્તિ તમારી જ્ઞાન ને રાગ ને જુદા પાડવાની છે, વેદન પૂર્વક, જ્ઞાન વેદન પૂર્વક. લક્ષ્મણ તમારું સ્વરૂપ છે, એ પર્યાય નથી. અને અહીંયા પર્યાય ઉપર તમારું તારવણી ચાલે છે. વિજ્ઞાન, વિજ્ઞાનમાં તમે તારવો છો. કોને તારવો છો? કે જે રાગાદી ભાવો અને પદ્રવ્યો નહીં થાય છે, એનાથી હું ભિન્ન છું. તમારી જાતને તમે તારવો છો, જ્ઞાન વિદન ને મુક્ત કરીને. તારવણી તમારી ત્યાં ચાલે છે ને, લક્ષ્મણ સ્વરૂપ છે, એવી ચાલ છે. આને કેવી રીતે કામ થાય? આ કામની રીત શું છે? આ સિસ્ટમ થી કામ થાય.
અનુભવી કહી શકે, બીજો કહી શકે,
બે એક સાથે થાય છે ને. સ્વરૂપ લક્ષે અંતરંગ માં જ્ઞાન વેદન વડે રાગ થી જુદો પડે, નહીં તો રાગ માં આખે આખો બધાય છે. રાગ ને સ્વરૂપ પણ અનુભવે છે, જ્ઞાન વેદન થી જુદો પડે. અને એ જ્ઞાન સૂક્ષ્મ થયું હોય તો, એવું સૂક્ષ્મ થયું હોય કે જ્ઞાન ને રાગ ને જુદે જુદા પાડે, ભાવાર્થ આમ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર પોતે અને રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્ન પણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે. એને જુદા પાડવું એ ઘણું સૂક્ષ્મ છે. અંદરમાં કેમ કે રાગાદી અશુદ્ધપણું પણ ચેતન જેવું દેખાય છે, કેમ કે જીવને પર્યાય છે ને, એટલે ચેતન જેવું દેખાય છે, તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી એને જુદો પાડી શકાય છે. જેમ પાણીને મેલું પાણી હોય એમાં માટી અને કાદવ જુદા જુદા જણાય, ગળું પાણી હોય ત્યારે પણ પાણીના નિર્મળ સ્વરૂપને સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્ઞાનમાં લીએ તે જ ફટકડી નાખીને એને જુદું પાડે, માટીને જુદું પાડે. જ્યાં સુધી પાણીનું સૂક્ષ્મ સ્વરૂપ નિર્મળ સ્વરૂપ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી આ મેલું પાણી છે એ પાણી મેલું છે એમ લાગે, પાણી મેલું છે અને માટી છે એટલે મેલું દેખાય છે. પાણી પાણી છે અને માટી માટી છે, માટી પાણી થઈ નથી, પાણી માટી રૂપે છે. એ દ્રષ્ટાંત આપ્યો છે, વિશેષ કરી લઈશું ચર્ચા.
સુખ